દાણો હજી હમણાં પડ્યો, વરસાદ થવા દો, દાણો સડી કોહવાઈ, ભૂમિ સાત થવા દો, ફણગો ઉગીને છોડેથી ડુંડા ઝૂલવા દો, દાણા તણો જગમાય, જય જયકાર થવા દો. રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જવા નીકળ્યા. રસ્તામાં ગંગા નદી આવી. નદીને કાંઠે એક ઝાડ હેઠળ રામે મુકામ કર્યો અને રાત ત્યાં ગારવાનું નક્કી કર્યું. એ પ્રદેશમાં ભીલ લોકોની વસ્તી હતી. ભીલોનો ઠાકોર ગૃહ નામે હતો. તે દશરથ રાજાનો ખંડિયો હતો. રામના આગમનના સમાચાર સાંભળી તે પોતાના પ્રધાન અને સગાવાલા સાથે તેમને મળવા આવ્યો. તેને જોઈ રામને લક્ષ્મણ ઊભા થયા અને ભાવથી ભેટ્યા. રામનો તપસ્વી વેશ જોઈ ગૃહની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજથી તમે મારા અતિથિ, મારા ઘરબાર, ઠકરાત, માલ મિલકત બધું તમને સોંપ્યું. આમ કહી એણે અનેક ખાદ્ય સામગ્રીઓ લાવીને હાજર કરી દીધી. એનો ભાવ જોઈ રામ ગરગરા થઈ ગયા. તેમણે કહ્યું, ભાઈ, હાલ તો હું વનવાસી છું. કંદ મૂર અને ફર સિવાય મને બીજું કશું નહીં ખપે. આમ કહી કંદમૂર આરોગી રાત પડતા રામ ઝાડની નીચે જમીનની પથારી કરીને સૂઈ ગયા. લક્ષ્મણ એમની ચોકી કરતા જાગતા બેઠા. ગૃહે લક્ષ્મણને કહ્યું, કુમાર, આજની રાત ચોકીનું કામ મને સોંપો. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રામથી અધિક પ્રિય મને બીજું કાંઈ નથી. હું આખી રાત જાગીને ચોકી કરીશ અને તમારે માટે મેં સુખ સહિયા તૈયાર કરાવી છે, માટે તમે ત્યાં આરામ કરો. લક્ષ્મણે કહ્યું, રામચંદ્રને વરી ચોકીશું અને કહીશું. એમને ચોકીની જરૂર નથી, પણ જમીન પર ઘાસ પાથરીને સૂતેલા રામચંદ્રજીને જોઈ મારો જીવ રહેતો નથી. મને પિતાએ વનવાસ નથી દીધો, એ વાત સાચી છે, પણ રામને મૂકીને કસામાં મારું ચિત્ત લાગતું નથી. કોણ જાણે રામ વિના આજે અયોધ્યાની સી દશા હશે, કૌશલ્યાની સી દશા હશે, પિતા દશરથની સી દશા હશે. આમ વાતોમાં લક્ષ્મણ અને ગૃહે આખી રાત ઊભા અને ઊભા પૂરી કરી, પણ તેની કોઈને ખબર પડી નહીં. સવારે રામે ગંગા પાર જવાની તૈયારીઓ કરી. ગૃહે પોતાની નૌકા છોડાવી, પણ રામને વિદાય આપતા તેનું હૈયું ભરાઈ આવ્યું. આખી રાત લક્ષ્મણની સાથે તેણે રામ વિશે વાતો કરી હતી અને રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભક્તિભાવ નજરો નજર નિહાળ્યો હતો. એ જોયા પછી તેને થયું કે એકવાર આવા મહાનુભાવના ચરણનો સ્પર્શ કરવા મળે તો હું પાવન થઈ જાઉં. પણ રામ એવી રીતે કોઈને પોતાના ચરણ સ્પર્શ કરવા દે એવા નહોતા. આથી ગૃહે ભીલ સહજ બાર બુદ્ધિથી એક યુક્તિ કરી. રામ જેવા નૌકામાં બેસવા જાય છે તેવું તેણે કહ્યું, રહો, નૌકામાં ચડતા પહેલાં તમારે તમારા પગ દોવડાવવા પડશે. રામે હસીને કહ્યું, એ વરી શું? ગૃહે કહ્યું, તમે અસલ જાદુગર છો, હું તમને બરાબર ઓળખું છું. કહે છે કે ગૌતમ મુનિની ઝૂંપડીમાં અકલું કે ચકલું કોઈ નહોતું, માત્ર એક શલ્યા પડેલી હતી, પણ તમારો પગ એ શલ્યાને અડ્યો કે કોણ જાણે ક્યાંથી નમો નમો કરતી બૈરાખડી થઈ ગઈ, શલ્યાની બૈરી થઈ ગઈ. તો મારી આ નૌકા તો લાકડાની છે, તમારો પગ પડે અને એ લાકડાની નૌકા કોઈ ઋષિની મુનિની બૈરી બનીને હાલી નીકળે તો હું શું કરું? બીજી આવી નૌકા ક્યાંથી લાવું? મારી ઠકરાત પડી, મારું જોર કેટલું? આ સાંભળી રામ અને લક્ષ્મણને હસવું આવ્યું. રામે કહ્યું, એ તો ઠીક, પણ તારે કરવું છે શું? એ કહેને. ગૃહે કહ્યું, બસ તમારા પગ ધોવા દો તો નૌકામાં બેસવા દઉં. વિચાર કરીને મેં ગોતી કાઢ્યું છે કે બધો જાદુ એ તમારા પગમાં છે, એ હું ધોઈ કાઢું પછી મને કશો ભય નથી. રામે કહ્યું, ભલે તો એમ કર. ગૃહે રામના ચરણ ધોયા અને નૌકામાં બેસાડી એમને રામે પાર ઉતાર્યા. સામે પાર ઉતર્યા પછી સીતાજીએ પોતાના હાથમાંથી અંગૂઠી કાઢી ગૃહને આપવા માંડી, પણ તેણે તે લીધી નહીં. તેણે કહ્યું, 14 વર્ષ પૂરા કરીને પાછા આવો ત્યારે જે આપશો તે લઈ લઈશ, આજે નહીં. પછી રામ, સીતા અને લક્ષ્મણ ગૃહની રજા લઈ આગળ વધ્યા. ગૃહ આંસુભરી આંખે તેમને જતા જોઈ રહ્યો. ભગવાન ભક્તની ભાવનાના ભૂખ્યા છે અને ભક્ત ભગવાનની કૃપાનો ભૂખ્યો છે. ગૃહને રામની ચરણ સેવાની ભૂખ છે અને રામજી એની નિર્મળ ભક્તિ પર કેવળ પ્રસન્ન છે. વાત કરતા આખી રાત ઊભા ઊભા વીતી જાય એ ભાવ કેવો હશે એની જરૂર કલ્પના કરો. એવા ભાવ આગળ ભગવાન વશ થઈ રહે એમાં નવાઈ શી? રામને કોઈ ચોકીની જરૂર નથી, રામને કોઈ સેવાની જરૂર નથી. સમર્થને શસ્ત્ર શું, સમર્થને રક્ષા શી?